महामनोहर साकार मूर्ति सुखदाई मारा नाथ। हे अलौकिक मारा प्राण प्यारा, तुम रे जो सदाई संगात। दिव्य तेजोमय आकार तारो हम धरिए नु ध्यान, दया करे आपो पिया तमारू अनुभव ज्ञान। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। वाला भक्तो, शिक्षापत्री भाषानी आ कथा आपणे सांभळी रह्या छीए। पवित्र धनुर्वासमां कारलीबागने आंगणे घनश्याम महाराजनी सन्निधिमां शिक्षापत्रीमांथी आपणे उपयोगी आपणने खूब खूब जाणवा मळी रह्यो छे। जे जे भक्तो अहींथी लाइव कथा फोन द्वारा सांभळे छे एमने बधाने पण खूब आनंद छे। घेर बैठा गंगा, पहला एक बात हती, ये कथा बहु तो तमारा गाम सुधी आवे, कथा गंगा गाम ने पादर थी निकले पण घर में न निकले, घर तणाई जाए। पण आज तो आ आधुनिक टेक्नोलॉजी है, तो ठेठ कथा गंगा घर में हूता हूता कान में पोगाड़ी, नाता नाता बाथरूम में पोगाड़ी, हरता फरता भगवाने आ कथा पुगाड़ी। खरेखर आज मोक्ष करवो होय, ज्ञान मेळवु होय, भक्ति करवी होय, भगवान समझवा होय, एना माटे सोना जेवो युग छे, बहु सारो युग छे। भले लोको कहता बगड़ी गयुं, हड़ी गयुं, नथी काई हारू, ने मुआ ने हशे जेने हशे एने, आपणे तो आज बहु हारू छे, शेरडीना वचला भाग जेवुं छे। आपणने तो आ बधा साधनो बहु काम लाग्या। માટે વાલા ભક્તો, અમારા બધા શ્રોતાજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ, જય
સ્વામિનારાયણ। કે ખેડુ ગાય ધણ વાળા હોય રે,
ખેડુ ગાય ધણ વાળા હોય રે,
લખે બળદ સમારતા કોઈ રે,
લખે બળદ સમારતા કોઈ રે,
સામર્થીને સમય જોઈ લેવું રે,
સામર્થીને સમય જોઈ લેવું રે,
નર પશુનું ખર્ચ હોય જેવું રે,
નર પશુનું ખર્ચ હોય જેવું રે,
માણે અન ધન ચારો રે,
તે પ્રમાણે અન ધન ચારો રે,
મારા જનસંગ્રહ કરો સારો રે,
મારા જનસંગ્રહ કરો સારો રે,
રાખો કેટલા પશુ આંગણે રે,
રાખો કેટલા પશુ આંગણે રે,
પાળી શકો સુખે જળ તૃણે રે,
પાળી શકો સુખે જળ તૃણે રે,
ગાય બળદ ઘોડા આદિ પ્રાણી રે,
ગાય બળદ ઘોડા આદિ પ્રાણી રે,
હે જાજા રાખી દુખી ન કરો જાણી રે,
જાજા રાખી દુખી ન કરો જાણી રે,
દુખી ના કરો જાણી રે પુત્ર મિત્રાદિ સાથે વહેવાર રે
પુત્ર મિત્રાદિ સાથે વહેવાર રે
કે ધરા ધન નો કરો જે વેપાર રે
ધરા ધન નો કરો જે વ્યાપાર રે
સાક્ષી સહિત લખાવી તે લીજે રે
સાક્ષી સહિત લખાવી તે લીજે રે
એમ સમજીને વ્યવહાર કીજે રે
એમ સમજીને વ્યવહાર કીજે રે
પોતાના અને પારકા વિવાહના રે
પોતાના અને પારકા વિવાહના રે
પરઠા હોય જે દામ દેવાના રે
પરઠા હોય જે દામ દેવાના રે
કરો લેખ સાક્ષી એ સહિત રે
કરો લેખ સાક્ષી એ સહિત રે
કેવલ વાતની નહીં પ્રતીત રે
કેવળ વાતની નહીં પ્રતીત રે
પોતાની ઉપજ પ્રમાણ રે
પોતાની ઉપજ પ્રમાણ રે
કરવું ખર્ચ સહુ યેસુ જાણ રે
કરવું ખર્ચ સહુ યેસુ જાણ રે
થોડી ઉપજે ખર્ચ બહુ રે
થોડી ઉપજે ખર્ચ બહુ રે
જે કરે તે દુખી થાય સહુ રે
જે કરે તે દુખી થાય સહુ રે
જે કરે તે દુખી થાય સહુ રે
જે કરે તે દુખી થાય
ને ખર્ચ થાય જે હરે
ઉત્પન્ન ખર્ચ થાય જે હરે
શુદ્ધ અક્ષરે લખવું નિત્ય તે 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 હરે
કેટલી કેટલી સરસ આજ્ઞાઓ ભગવાને આપણા સુખ માટે કરી છે. ભગવાન શ્રી હરિ દયાએ કરીને પોતાને હાથે જીવન જીવવાની જડીબૂટી લખીને ગયા તાકે એનો આશ્રિત દુઃખી ન થાય. કોઈ અવતારે પોતાને હાથે પોતાના ભક્તોને સુંદર મજાનું કાંઈ લખીને આપ્યું હોય એવું નહીં. ભગવાન સ્વામિનારાયણે બહુ દયા કરી છે, માટે આ બધી આજ્ઞાઓને વાંચવી, સમજવી, વિચારવી અને અનુસરવી, જીવનમાં અપનાવવી, આ બધા સુખના ઉપાયો છે. ભગવાન કેટલી ચિંતા કરે છે કે તમારા ઘરમાં જેટલા મનુષ્ય હોય એ પ્રમાણે તમારે અન્નધનનો સંગ્રહ કરવો. સંસારી હોય સાધુની જેમ ન રહેવું, કદાચ તમને બહુ ભક્તિ હોય, કંઈ પડી ન હોય, લોભ ન હોય, પૈસા ન હોય, મને રે પડી નથી, કાંઈ રે લાગી રે મને લગ્ન, એ બધું બરાબર. પણ ભગવાનની આજ્ઞા છે કે શાંતિથી ભજન કરવું હોય ને તો તમારે સંસારીય સંગ્રહ કરવો, અમારે ત્યાગીએ ન કરવો. કેટલો કરવો? કે જેટલા તમે મનુષ્યો હો, જેટલો તમારે વરો હોય, જેટલું તમારે વપરાતું હોય એ પ્રમાણે. ખ્યાલ આવી ગયો? ભગવાનની આજ્ઞા માનીને કરવો, નહીં કે રૂપિયા લોભ છે એટલે કરવો. લોભ હોય તો ભગવાનની આજ્ઞાના ખાતે ચડાવી દેવો. આ લોભ નથી, હું આજ્ઞા છે એટલે કરીશ. ખ્યાલ આવ્યો? ખાતે ચડાવી દેવામાં આવડે કે શીખો છો હજી? ધન સંગ્રહ કરો, અન્ન સંગ્રહ કરો, વળી કહે છે કે જેટલા તમારા ઘરમાં પશુ હોય, બિલાડી, કૂતરો, કેમ નર પશુ, કઈ કામ નાનો હોય, નડતા હોય, એ બધા એમ જ ને, તારે હું ને ગમે એવા છે, પણ એને ઘાસ ખાવા તો જોશે જ, માટે એટલો ઘાસનો સંગ્રહ રાખવો. બિલાડા પાળો છો? કૂતરા નહીં પાળતા? નહીં, મારું એક સૂત્ર છે, અરે રે માણા એટલા બધા ઉતર્યા કે પાળ્યા કૂતર્યા, હું માપ ભારા ઉતર્યા પાળીને બેઠા કૂતર્યા. બોલો, જે કાંઈ શરમ વિના એક પગ ઊંચો રાખીને વિધિ કરે, માણસો એની સેવા કરે, આ તે કઈ રીત છે? અને પાછું તમારા ગાડલા ગોદડા તમે કાતરી હુકવવા મૂકી હોય, હા એને જ નિશાન બનાવવાનું. આની સેવા કરવાનું તમને કોઈ શાસ્ત્રમાં લખ્યું? એટલે આ મા બાપની સેવા કરો, હે, કોઈ ગરીબની સેવા કરો, રોગાતુરની, ગુરુજનોની, એ કરો ને. એક વાત કહી દઉં પ્રાસંગિક, પશુ પાળવાની તો ભગવાને આજ્ઞા કરી છે, કોઈ ગાય ભેંસ બળદ પાળો નહીં, અને આ ખર્ચા માટે એટલું તમે ઘાસ કે આ તે બધું રાખો, બીજું તો કંઈ કહ્યું નહીં. પરંતુ આ બધી પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા દેશમાં પ્રવેશ કરી ગઈ છે, કુજરા પાળવાની, બલાડા પાળવાની, વાંદરા પાળવાની, ખ્યાલ ત્યાં તો છે ને છૂટી ગયો જ નથી કુતરા પાડ્યાવીને, કેમ જે ત્યાં માણસને કોઈ પાળતું નથી, માણસ માણસને ત્યાં કોન્ટેક જ નથી, ત્યાં ફેમિલી હેદભાવ છે જ નહીં, ત્યાં કોઈ કોઈને દિલની લાગણીથી ચાહતું નથી. શું આપણો દેશ એવો છે? આપણા દેશમાં તો પ્રેમ અને સમર્પણની હજારો કથાઓ છે. બોલો, આપણે ત્યાં બધા જીવે છે એ ભલે આપણે આ સંસારમાં હોઈએ એટલે થોડો ઘણો આપણા સુખનો સ્વાર્થ હશે, પરંતુ આ ભારત દેશ ઋષિમુનિઓનો દેશ છે, એટલે અહીંયા માણસ ઘણું બધું બીજાને માટે જીવે છે, ઘણું બધું. આપણી સંસ્કૃતિના કણ કણમાં, આપણી ધૂળમાં, આપણા ખોરાકમાં, આપણી હવામાં, આપણા વિચારોમાં, આપણા શાસ્ત્રોમાં, આપણી પરંપરામાં આ બધું વણાયેલું હોવાથી માણસ ઘણું બધું બીજાના માટે જીવે છે. પછી એના સામા પાત્ર અલગ અલગ હોય, ખ્યાલ આવ્યો? કોઈ પિતા માટે જીવતો હોય તો કોઈ માતા માટે જીવતો હશે, જોજો તમે, કોઈ દીકરા માટે ખરેખર દિલની લાગણીથી જીવતો હશે કે મારા સંતાનો સુખી થાય, ભલે મારે દુઃખ આવે, તો કોઈ પોતાની પત્ની માટે સંપૂર્ણ સમર્પિત થઈને એને સુખી કરવા માટે મરવા સુધીનું સમર્પણ કરતો હોય છે, તો કોઈ ભગવાન માટે એટલો જ કુરબાન હોય, તો કોઈ ભગવાનના સંતો માટે, પોતાના ગુરુ માટે, તો કોઈ ભગવાનના લાડલા ભક્તો માટે ગમે એટલો ખર્ચો થાય કે ગમે તે ટાઈમ આપવો પડે એના માટે જીવતો હોય છે. આમ અહીંયા છે, સ્ત્રીઓ એના પતિના સુખ માટે કુરબાન થઈ ગઈ હોય છે, એના સાસુ સસરાની સેવા માટે પોતાની ગમે એટલી અગવડતા સગવડતા સુખ દુઃખને જોયા વગર તે જીવનભર કુરબાની દે છે. સ્ત્રીઓ પોતાના સંતાનો માટે પૂરું પેટ ભરીને નહીં ખાઈને એના સંતાનોને એ કેટલું કેટલું સુખ આપીને ઉછેરે છે, જીવાડે છે, એ બધું ભારતીય સંસ્કૃતિમાં જોયા જેવું છે. આ દેશ ભલે સમૃદ્ધિવાળો નથી, સમજાણું, પણ આ દેશ સમર્પણ વાળો છે, લાગણી વાળો છે, પ્રેમ વાળો છે. અહીંયા માણસો પોતાના કરતા બીજાનું વધારે જોવે છે. અને હું અમેરિકા ઇંગ્લેન્ડમાં ફર્યો છું ઘણી વખત, ત્યાં માણસ ગમે એવી વાત કરતો હોય પણ વાત એની જ હોય, હામાની કોઈ દી ન હોય. બોલો, આપણા ત્યાં ગયા છે ને એને બધાને ન્યાનું ખાઈ પીને આવા સ્વભાવ થઈ ગયા છે, આવા સ્વભાવ થઈ ગયા છે. એટલે ત્યાંના કલ્ચરમાં ત્રાસ છે, બધાના માથામાં એક પ્રકારનો ત્રાસ છે, કોઈને કોઈના ઉપર ભરોસો નથી, કોઈનો કોઈને આધાર નથી સિવાય પોતાના અહમનો આધાર અને અહમનો ભરોસો. અહમ સિવાય કશું જ નથી ત્યાં. અહમ અને અહમમાં અહમમાં માણસ ત્યાં બધું જ કરે છે, સારું અથવા મોડું. અહમ એક વસ્તુ બીજી છે અને સામા પ્રત્યે પ્રેમ, અને તમે પ્રેમમાં કરો એ વસ્તુ બીજી છે. ત્યાં બીજી વ્યક્તિઓને દિલથી ચાહવાનું બિલકુલ ઓછું છે. એને લઈને માણસ હંમેશા ત્રસ્ત રહે છે, સ્ટ્રેસ, નર્યું ટેન્શન રહે છે. કારણ કે આ કુદરતની રચનામાં પ્રેમ વિના કદી કોઈ માણસ જીવી ન શકે. પ્રેમ હી જીવન હૈ, પ્રેમ જ સુખ છે. તમને પ્રેમથી સૂકો રોટલો પીરશે ને તમને સુખ આવશે, અને ડોળા કાઢીને જલેબી દે ને તો તમને કડવી લાગશે. માટે પ્રેમ જ સુખ છે. ત્યાં એ નથી, લ્યો સંપત્તિ બહુ છે, પ્રેમ નહીં, કોઈને પ્રેમ નહીં. ખરેખરા ત્યાં બધા આપણા હરિભક્તો છે ને એમાં થોડાક જ એવા છે કે જે ખરેખર ભગવાનને કે સંતોને ભક્તોને પ્રેમ કરે, બાકીના બધા દેખાવ માત્ર પ્રેમનો, ઓનલી વ્યવહાર કરે, માત્ર વ્યવહાર, બધું ઔપચારિક જ, દિલથી કશું જ નહીં. મારો અનુભવ કહું છું, એટલે ત્રાસ થાય, ત્રાસ. બોલો, અહીંયા અમે વર્ષોથી રહી છીએ, ત્રાસ નથી. વિદેશમાં 2-3 મહિના જ ફરીએ ને ત્યાં ત્રાસ થઈ જાય. અને તમારા બધાનો મહિમાનો આમ હૈયામાં ઉભરા માંડે આવવા, એટલે અમે તો છે ને તમારો મહિમા વધે ને એટલે વિદેશ જઈ, સમજાણો. પહેલાં કહે છે ને કે હવામાન બદલો તો હારા થાવ, અહીંયા અમને તમારો અભાવ આવ્યો હોય ને થોડાક અમે છે ને ખવાઈ ગયા હોય, નબળા થઈ ગયા હોય, વાતાવરણ બદલીને તો અમારો એ રોગ મટે, અને વળી તમારા બધા પ્રત્યે પ્રેમનો ઉછાળો આવે, અને એમ થાય કે વાહ રે વાહ અમારા ભારતવાસી ભક્તો, કહેવું પડે. અંદરનો પ્રેમ છે, નિસ્વાર્થ લાગણી, કાંઈ નામના વિનાની, કામના વિનાની. બોલ્યા લોકો મારું નામ ન લેતા, મને સ્ટેજમાં ન બોલાવતા, મારે કાંઈ પડી નથી, બધી વાત તમારા કરતાં હારી કરે, તો પણ ઊંડા એના હૃદયમાં ઉતરાય નહીં. અહીંના ભોળા ભલા માણસો કદાચ એમય બોલી જાય કે મારું નામ આવવું જોઈએ, તો પણ એમાંય પ્રેમ જોવા મળે તમને, એમાં કાંઈક લાગણી હશે. અને એ લોકો બહારથી એટલા બધા કુણા ને એટલા બધા સરસ, વાતે વાતે થેન્ક યુ કે, ત્યાં વધારે વધારે ડિક્શનરીમાંથી શબ્દ વપરાતો હોય તો થેન્ક યુ. એક માણસ જાગીને હુવે ત્યાં સુધીમાં એ છે ને 1000 વાર થેન્ક યુ બોલતો હશે એ દેશમાં, બરોબર. અહીંયા ભલે આપણને કોઈને નથી આવડતું વારે વારે થેન્ક યુ કહેતા કે આભાર વ્યક્ત કરતા, પણ અમારા દિલ ઓટોમેટિક કોમ્પ્યુટર હે, इसमें से अखंड थैंक यू निकल रहा है, हमें बोलने की जरूरत नहीं है। दिलमा नोंधाई से हमारे जीभ थी वळतर वाळवाना कोई इरादा नहीं, यहां तो नगर जीभ थी तमने वळतर देवानु होय छे, दिलमा काई नहीं। आवड़े छे ने एवुं एटले ए लोको शोभे छे, आपणे आवडतुं नथी एटले आपणे जरा कड़वा ने एवा तेवा लागी, पण आपणे दिलना खोटा नहीं हो, अंदरथी अहंकारी नहीं, अंदरथी आपणे प्रेमी। એ લોકો બહારથી પ્રેમી ને અંદરથી અહંકારી, મેં તો જોયું છે, હે વો મેરા અનુભવ કહ રહા હૈ, દેખા હૈ હમને વહાં। એ એટલી બધી મીઠી ભાષામાં ભયંકર કડવી વાત કરે કે તમે બેભાન થઈને પડી જાઓ। શું 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 ફરીને બોલું, શાયદ તુમે એસા કભી નહીં સુના હોગા, એ એટલી બધી મીઠી ભાષામાં એટલી ભયંકર કડવી વાત કરે કે તમે બેભાન થઈને પડી જાઓ। 25 વર્ષથી તમે જોબ કરતા હો, આમ ટાઈમે ટાઈમ અને તમે કેટલું કરી ચૂક્યા હો, જો તમારી કોઈ એવી મુશ્કેલી આવી ગઈ ને તમારે જો થોડુંક સરખું ન પહોંચાણું તો એ એટલી બધી મીઠી ભાષામાં વાત કરે, આપ કાલથી ના આવશો, હો જાણે તમને ચુમન કરતા હોય એમ રજા આપે। હા 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 હા, એ છે એ દેશની સંસ્કૃતિ, ઓકે એ સંસ્કૃતિ અહીં એવું નહીં। એટલે આપણે છે ને ભલે શારીરિક સુખ સગવડતાઓ ઓછી છે પણ માનસિક આનંદ એના કરતા આપણે 1000 ગણો ભોગવીએ છીએ, 1000 ગણો ભોગવીએ, આ મારો અનુભવ છે। અને એટલા માટે ભારતવાળાને માનસિક આનંદ માટે કૂતરા બલાડા પાળવાની કોઈ જરૂર નથી, એને પાળવા દો, કારણ કે એને છે ને એની બૈરી હારી હેત નથી, એની બૈરી ને એના ધણી હારી હેત નથી, એટલે વચમાં કૂતરું હેત કરવા એને રાખવું જ પડે, હે એને એના છોકરા હારી હેત નથી, છોકરાને એના મા બાપ હારી હેત નથી, કોઈને કોઈને હારે હાંધો નથી, માણા હારે માણાનો હાંધો ન થયો ત્યારે માણસોએ પછી આ પ્રાણીઓ હારે હાંધા કરીને જીવન હાંક્યા, એનું નામ અમેરિકા ને ઇંગ્લેન્ડ। અમારે તો અહીં સારું છે, હે કે મનુષ્ય સે દિલ દે સકતે હૈ હમ લોગ, આપણે તો મનુષ્ય મનુષ્ય પ્રેમ કરી શકીએ છીએ, અહીંયા એટલી બધી વિષમતા નથી કે મનુષ્ય મનુષ્યની હારે કોઈને કોઈ રીતે જોડાણ ન થાય એમ, ન્યાય એના બધાના અહમ ટકરાય છે એટલે એકાબીજીને કોઈ પ્રેમ નહીં કરી શકતું। એટલે કૂતરા બલાડામાં પ્રેમ કરવામાં કાંઈ અહમ એનો ટકરાતો નથી, કારણ કે વિષમતામાં હું એમાં ગણવાનું, કૂતરું માંથી એકી કરે તો એને વાંધો નથી, ઓકે, પણ બાકી બીજાનું કોઈનું એને જરાય પોહાય એમ નથી, એવા બધા મગજના તુરી। અને કોઈનો વિશ્વાસ નહીં હોવાથી બધા છે ને પર્સનલ પોતાની જ ક્રેડિટ, પોતાનું જ નામ, વાહે કોઈનું નામ બામ બાપ બાપનું કાંઈ નહીં, બાપનો ધંધો છોકરા લે નહીં, બાપનું વાહે નામ લખે નહીં, કોઈ કોઈનું નામ લખે નહીં, એનું પોતાનું, છોકરી હોય તો એનું, બૈરી હોય તો એનું, ધણી હોય તો એનું, બાપ હોય તો એનું, માં હોય તો એનું, પોતાનું નામ ને પોતાની ક્રેડિટ, પોતપોતાનો ધંધો, એમ જ કહે અમે અમારી રીતે, તમે તમારી રીતે, બધા એમ વાત કરે, બૈરી અને ધણી ને એમ કે હું મારી રીતે, તમે તમારી રીતે, તો ધણી એમ કે હું મારી રીતે ને તું તારી રીતે, હો મા બાપ છોકરાને એમ કે અમે અમારી રીતે ને તું તારી રીતે, છોકરા એમ કહી દે મામ ડેડી અમે અમારી રીતે તમે તમારી રીતે, બધાએ, એટલે પોતપોતાની રીતે કોઈ સુખી નથી રહેતું, એટલે વચમાં કૂતરાની રીતે આવી, હા હા વચમાં કૂતરા ઉતર્યા, હા એ કે તમે તમારી રીતે તો અમે અમારી રીતે, તમારે ભેળા હું છું, સરસ મજાની ઊનની ગોદડી ઓઢજો તમારી યારો, કૂતરાની સંસ્કૃતિ એમાં ઉતરી છે, આપણે એ કંઈ ગાલવાની જરૂર નહીં, હા ધીમે ધીમે આપણે બધું એનું આંધળું અનુકરણ કરીશું તો પછી આપણે એ બધું આવવાનું જ છે, અહીંયા વગર કીધી આવવાનું સવાલ જ નથી. પણ સારું સારું તમે શીખો તો કાંઈ વાંધો નથી, પણ નબળું નબળું શીખવાની હું તમારે જરૂર છું. શું કરવા પણ એમ ત્યાંની નાઈની રીત જ નોખી છે તો શું કરવા, કુદરતી રીત નોખી હોવાથી તમે માનવ જીવન સેમ ન કરી શકો. જેમ સ્ત્રી અને પુરુષના બંનેની વચ્ચે કુદરતી ફેરફારો હોવાને કારણે સ્ત્રી પુરુષ કેવી રીતે થઈ જાય, ગમે એવી પુરુષાઈ કરે તો છોકરું તો એને જ જન્માવવું પડે, આવડવા થોડો જન્મ આવે, હુવાવડે એને જ આવે, હું કામ હાલી નીકળ્યા છે. પોતપોતાના કાર્યક્ષેત્ર અલગ છે, એમાં એણે સુંદર રીતે કામ કરવું જોઈએ, એમાં જ એની રક્ષા છે, ઉન્નતિ છે, અને એમાં જ એને શાંતિ અને સુખ છે. એમ જે જે પૃથ્વીના ભાગમાં જે જે વાતાવરણ છે ત્યાં જે રીતે સંસ્કૃતિ વિકસી હોય એમાં જ એને સુખ આવે, એની સંસ્કૃતિનું અહીંયા તમે અનુકરણ કરો તો હેરાન જ થાવ. પણ આ મૂર્ખાઓને શું કહેવું, ત્યાં ટાઇટ બહુ પડે છે, ટાઇટનો અકળાઈ ગયો એટલે હવારમાં સીધો જાગીને બેડ ટી લે, ગરમ ગરમ પીવે, આમ તેમ પીવે, પછી એને સંડા થાય. આપણે ગરમીના સોલાઈ ગયા હોય એમાં ઉની ઉની જાગીને સા પીવાનો અરથ શું, કોઈ અરથ જ ક્યાં છે? પણ એટલે એ લેવું, એ લેવું, કરવું, એ કરવું. ત્યાં છે ને બહુ ઠંડી હોવાથી આખું શરીર ઠકડાઈ જાય, એટલે એ લોકો બાથરૂમમાં હોજ જેવું રાખે, કુંડી જેવું, એમાં ગરમ પાણી ભરે અને એમાં બેસે તાકી આમ બધું આમ લોહી શરૂ થાય. એ એની જરૂરિયાત છે. આપણે આ મૂર્ખ સમજાવીને અમથે અમતા હોદ કરીને બેઠા, હા, અને ભેંસું પડી હોય, મલકર પીડ્યા હોય, અમથા અમતા કારણ વગરને, કારણ વગરને અહીં ક્યાં જરૂર છે એની, પણ સુગમ પણ એમ આવું છે. યા દેશ ઠંડો બહુ, સમજ્યા, એટલે આઈ બટન રાખે અને ટાઈ એ લોકો એટલે રાખી કે આમ ટાઈટ ન હોય આમ બરોબર આમ. હા, આપણે ત્યાં ગરમી થતી હોય ને પરસેવાનો પાર ન હોય તો અહીંયા અહીં બટન મારીને ટાઈ મારીને એવો પરસેવે ગંધાતો હોય કારણ વગરનો. એટલે આ બધું છે ને સમજ્યા એને વગરનું કર્યા, ઠીક છે. હવે પણ જો મનુષ્ય મનુષ્યને પ્રેમ કરી શકે, સજાતીયમાં જ પ્રેમ થાય, થવો જોઈએ, અને એમાંથી જ સુખ અને શાંતિ થાય, હૂંફ મળે, જેટલી એકાબીજીમાંથી હૂંફ મળશે એટલું તમારું જીવન એકદમ ટેન્શન રહિત આનંદિત રહેશે. તમે જ્યારે માણસ થઈને માણસમાંથી હૂંફ અને પ્રેમ નહીં મેળવી શકો તો પછી તમારે કૂતરા પાળવાના રહે, બિલાડા પાળવાના રહેશે, અને એમાંથી તમને હૂંફ અને પ્રેમને આનંદ જે મેળવવાનો હોય મેળવો, બીજું શું. ભગવાન શ્રી હરિએ એને પાળવાનું કહ્યું નથી, પશુઓને પાળવાના કહ્યા છે. અને એના માટેનું એણે મહારાજે કહ્યું કે એટલો આ તમારે ઘાસચારોનો સંગ્રહ રાખવો, અને જેટલા તમારા ઘરમાં પશુ હોય એટલો જો તમે ઘાસચારો કે એને સુખેથી બાંધી શકો કે સાચવી શકો એવી જગ્યા તમારી પાસે ન હોય તો તમારે પશુ ઓછા કરી નાખવા અથવા ન રાખવા વધારે. કેમ જે તમે રાખો અને પૂગો નહીં, તમે એને ખવડાવે પીવડાવે સેવી શકો નહીં, ત્યારે એ પ્રાણીઓ દુઃખી થાય અને એની તમને હાઈ લાગે. માટે તમારા આંગણાના પ્રાણીઓને તમારે આંગણે તમે રીબાવશો નહીં, તમારી બેદરકારીમાં કે મૂર્ખાઈમાં. આ વાત કરી પછી કહ્યું કે પુત્ર હોય તમારો કે તમારો બાપ હોય, મિત્ર હોય કે ગમે તે હોય, એમની સાથે તમે પૃથ્વીનો કે ધનનો જે વ્યવહાર કે વેપાર કરો એને ખાલી લખવું નહીં, સાક્ષી સહિત લખાણ કરવું, લેતી દેતી પાકી દસ્તાવેજી હોવી જોઈએ. ઘણા માણસને આ આજ્ઞા બહુ સારી નહીં લાગતી, એ લોકો એમ કે છે કે બસ સગા બાપ અને સગા બેટા સાથે આવી વાત કરો છો. આ વાત પ્રેમમાં વિક્ષેપ ન થાય એને માટે છે, લાગણીઓ ન દુભાય, દિલ ન તૂટે, એના માટે છે. કારણ કે માણસના મન ક્યારેક સ્વાર્થને લઈને ફરી જતા હોય છે, અને આપેલી બાબત જ્યારે હવે નથી આપી એમ કે ત્યારે હગા બાપ ઉપર દીકરાને એટલી બધી દાય ચડે કે ન પૂછો વાત, કે સગા બાપને દીકરા ઉપર એટલી બધી રીહ ચડે કે ન પૂછો વાત. પરંતુ જો સાક્ષીએ સહિત લખાણ કર્યું હોય તો મન માણસને છેતરે નહીં. એના મનમાં એવો વિચાર થાય કે હવે નથી આપવું, પણ પેલું કાગળિયું આડું આવે એટલે આપવું પડે, આપે એટલે ઝઘડો થવાનો કોઈ સવાલ રહેતો નથી. શું મધુર વ્યવહાર ચાલે! બસ આ સુમધુર વ્યવહાર ચલાવવાની વ્યવસ્થા છે. આ માતા પિતાના પ્રેમમાં કોઈ શંકા કુશંકા કે સમર્પણમાં આ એક કડવાશની આ વાત નથી લખાણી. ઘણા આનો અર્થ ઊંધો કરે છે, અને ઘણા માણસો જડ પ્રકૃતિના વાત સમજતા નથી. એને કહો કે આપણે લખાણ કરવું પડશે, બસ વિશ્વાસ નથી. શું તમે યાર જાઓ નહીં તમારે યારે વ્યવહાર કરવો, લ્યો સારું ન કરો જપ પતી ગયું. આ વિશ્વાસ છે કે નથી એની વાત નથી. આ અમુક પ્રકારનો વિશ્વાસ તમારે પોતે તમારા મન ઉપર ન રાખવો જોઈએ. સામાન્ય શું કહો છો તમે? કોઈ માણસને આપણે એમ કહીએ છીએ શું તમને મારો વિશ્વાસ નથી, ત્યારે એને તમારે પૂછવું કે તમને તમારા મનનો વિશ્વાસ છે? બોલો. થતું હશે કોઈ દાડો? અરે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે યુવા અવસ્થામાં પોતાની માં બેન દીકરીની સાથે પણ આપતકાળ પડ્યા વગર એકાંતમાં ન રહેવું. બરોબર છે, એ એક વિશ્વાસ નથી એવી જ વાત થઈ ને. આપણને આપણનો વિશ્વાસ હોય તો શું કામ એકાંતમાં ન રહેવું? નથી વિશ્વાસ. એ જેમ કામને કારણે મન ક્યારે વિચલિત થાય ને ફરી જાય એનો ભરોસો નહીં, એમ આમાં ધનના લોભને કારણે મન ક્યારે વિચલિત થાય ને ક્યારે ફરી જાય એ વાત છે. માટે લખાણ કરવું, આપણા માટે કરવું. એને એમ કહેવાનું કે તમારો તો મને ખૂબ ભરોસો છે જ પ્લીઝ, પણ મને મારો વિશ્વાસ નથી. એમ હા, મારું મન ફરી જાય તો માટે લખાણ કરાવી લો તમે મારી પાસેથી. હા, આપણે લખાણ કંઈ નહીં કીએ એટલે મારું મન ફરે નહીં. તમે તો મહાન છો હરિચંદ્ર, તમે તો કોઈ દી ફરો જ નહીં. સમજ્યા? પહેરે લુગડે થઈ જાઓ તોય તમે ન ફરો, પણ મારો મને ભરોસો નથી એટલે આપણે લખાણ કરી લઈએ. તમારે કામ લાગશે, મારું મન આગુ પાછું થઈ જાય છે, તમારું મન લખાણ બતાવશે કે આપણે બે આ કોમ્પ્રોમાઇઝ કર્યું છે. જો આ સહયું લખાણ, આ વાત છે, આ વલ્યાના જેવી જ વાત છે કે મા બેન દીકરીની સાથે એકાંતમાં ન રહેવું, એવું ને એવું. આ બાપ અને દીકરા સાથે પણ લખાણને સાક્ષી સહિત વ્યવહાર ન કરવો, લખી જ લેવું. સમજાણું? કોઈ મા બેન કે દીકરી એમ કે મને મારા મનનો ભરોસો છે, આપણે વર્ષો સુધી એક જ રૂમમાં બંને એકલા સૂઈએ તો પણ મારા દિલમાં કાંઈ ન થાય, સમજાણું, તમે મારા પ્રત્યે શંકા કેમ કરો? ત્યારે એને કહેવાનું કે તમારા પ્રત્યે મને કોઈ શંકા નથી, મને મારા ઉપર શંકા છે, મને મારો ભરોસો નથી, માટે તમે પ્લીઝ ઉપલે માળે જાઓ કે બીજી રૂમમાં. તમે દુઃખ ન લગાડતા, તમે તો સો જ મહાન, પણ મને મારો ભરોસો નથી. બસ આ જ વાત આને કરવાની કે બસ લખાણ કરવાનું. હા હા, એમ કે તમને મારો વિશ્વાસ નથી છે ને પૂરેપૂરો, મન મારો નથી. મન મારું મન ફરી જાય તો એટલે લખી લઈ, સહયું કરી લઈ, ઓકે, એમ સમજાવીને કરી લેવાની. એક હતો પ્રોફેસર, આપણો વિદ્યાર્થી હશે ભણતો હશે, તે સાહેબને શિક્ષાપત્રી આપી કે સાહેબ જુઓ ને અમારા ભગવાને શિક્ષાપત્રી લખી, સાહેબે વાંચી, એમ આ વાત આવી એટલે સાહેબ વિફર્યા સાહેબને કે તમારા સ્વામિનારાયણ આવું કેવું લખે છોકરા, કે કેમ કે મા બાપ દીકરા સાથે પણ લખાણ કર્યા વગર શાસ્ત્રી વગર વ્યવહાર ન કરો. તો કે સાહેબ, એ તો ભગવાને લખ્યું, મને ન ખબર પડે. એમાં હું નહીં માનતો. કે સાહેબ, તમારી મરજી. પછી સાહેબના જીવનમાં એવી ઘટના બની, સમજ્યા, સાહેબના બાપાએ છોકરાને એમ કીધેલું કે તમને આ જગ્યા આપીશ ને તને આ જમીન આપીશ એના ભાઈઓને. પછી સાહેબની ઘરવાળીને એના બાપાને ભીડ્યું નહીં, એટલે બાપા એના નાના ભાઈ ભેગા રહેવા આવી ગયા. અને એણે બહુ હાચવા, કેમ જે બાપાને ખાતે બધું હતું અને બાપાને હાવ એના કરી લીધા. પછી એના બાપાએ સાહેબને કીધું, તને કશું જ નહીં મળે, તે મારી સેવા કરીશ, તારો કોઈ હક નથી. સાહેબ કે, પણ તમે કીધું તું ને તારું આ ને તારું આ, તો કીધું તું એટલે શું તને લખી દીધું? તે પ્રોફેસર સાહેબને ભગવાન સ્વામિનારાયણના વચન યાદ આવ્યા કે ઉન્હોને લિખા વો ઠીક હૈ, મેને સમજને મેં ગલતી કી, કે તમારી જેવા એ બહુ કરીશ. અહીંયા આંખ ઉગડી ગઈ. પછી એના વિદ્યાર્થીને કીધું કે સ્વામિનારાયણ રાઈટ છે, હું એને ભગવાન નહોતો માનતો, પણ આજથી હું સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારું છું. એની એક આજ્ઞાએ મારી આંખ ઉગાડી નાખી. કે આવી સરસ આ શિક્ષાપત્રી છે, ભગવાનના ભક્તો એને પાળે તો ખરેખર સુખી થાય. સાક્ષી સહિત લખાવી તે લીજે રે, એમ સમજીને વ્યવહાર કીજે રે. પોતાના અને પારિકા વિવાહના રે, પરીઠા હોય જે દામ દેવાના. કરો લેખ સાક્ષીએ સહિત, કેવળ વાતની નહીં પ્રતીત કે. વિવાહ સંબંધી કાંઈ હોય લેવા દેવાનું તોય પણ લખાણ કરો, એમ નામ નહીં. સમજાણું? વ્યવસ્થિત. કારણ કે પછી જ્યારે ડખો થાય ત્યારે લખાણ બોલે. એમ પૈણ્યા તા કે નહોતા પૈણ્યા, પરણતી વખતે કેટલા દીધા હતા ને કેટલા લીધા હતા, સમજાણું? પહેલાંના જમાનામાં તો આવું લખ્યા ભખ્યા વગેરે બહુ બધું હાલતું. પછી બાંધે ત્યારે કાંઈ પુરાવા મળે નહીં અને પછી બિચારા રોવે કે અરે રે હવે શું કરવું. પહેલાંના વખતમાં અહીં ચરોતરમાં, જોકે આજે છોકરીઓનો પ્રોબ્લેમ છે અત્યારે, આ છોકરા પરણે ને ચરોતરના જે પાટીદારોમાં એ લગભગ છોકરી નહીં ભણતા, બધા રૂપિયાને પરણે. એક ગાડી દેવી પડશે, એક ટીવી દેવું પડશે, એક કોમ્પ્યુટર દેવું પડશે, એમ કરે. છોકરીઓની તાણ પહેલેથી હશે કે શી ખબર, પણ મેં વાત સાંભળેલી કે વડતાલનો મોટો સમયો થાય ને તે કાઠિયાવાડમાંથી ઘણા બધા આવે, પછી ઘણાને દીકરીઓ હોય આજુબાજુના ગામડામાં ઉતરે. તે હું નરસંડા ભણતો ત્યારે મને ત્યાંના એક ભાઈ કહેતા કે અહીં બધે ઉતરે સત્સંગી સત્સંગી ઉતરે, પછી થોડા દી રહે, પછી આને દીકરા ને એને દીકરીઓ હોય, પછી એને કંઈક ઓળખાણ થાય કે દર સમયે આવતા હોય, પછી એમ કે ભાઈ તો તમારા દીકરાને આ અમારી દીકરી આપી, તમે ઘરે રાખજો. હવે અહીંયા એ લોકો પરણે તને બહુ ભારે પડે, એટલે એમ દીકરી સીધી રાખી લે, લે એ પૈણ્યા કંઈક થોડું ઘણું કરતા હશે શી ખબર. પછી ઓલા લોકો તો જતા રહે, પછી એવી રીતે કહેશે કોકના લગ્ન થયેલા અને પછી થયો ડખો, સમજાણું? અને કે અમે પૈણ્યા જ નથી, સમજાણું? એ કે ઓલા લોકોએ છોકરીવાળાએ કહ્યું કે અમે કાંઈ દીકરી દીધી જ નથી, સમજાણું? તો કે તમારી પાસે કાંઈ લખાણ છે? તો કે અમારી પાસે છે નહીં દીધીનું. અમે દીધી હોય તો અમે લખાણ કર્યું હોય ને, આવડા કે તમે દીકરી લીધી એનું કાંઈ લખાણ છે? તો કે અમે કાંઈ લખાણ બખાણ કર્યું નથી. તો કે કાંઈ પુરાવો હોય તો તમે કેસ જીતો. કે ત્યારે એ વખતમાં એના જ્યારે આવી રીતે જે વિધેયક લગ્ન થયા છે બધા ભેગા મળીને કર્યું છે, ત્યારે એણે આના આના બેના લગ્ન નિમિત્તે અમે 1,000 રૂપિયાનો ઠાકોરજીને થાળ નોંધાવીએ છીએ એમ મંદિરમાં પાવતી ફડાવેલી. એ પાવતી ચડી એ કોર્ટમાં હાજર કરી કેસ જીતી ગયા. હા, એટલે આટલું નીકળે જ કેસ જીત્યા. માટે મહારાજ કહે છે કે તમારે લખાણ કર્યા વગર કરવું નહીં, સાક્ષી સહિત લખાણ કરો. પોતાના અને પારિકા વિવાહના રે, પરીઠા હોય જે દામ દેવાના રે, કરો લેખ સાક્ષી સહિત રે, કેવળ વાતની નહીં પ્રતીત રે. દામ દેવા લેવાના હોય તે, કન્યા દેવી લેવી હોય તે, બધું લખાણ કરો. પોતાની ઉપજ પ્રમાણ રે, કરવું ખર્ચ સહુએ સુજાણ. પોતાની ઉપજ પ્રમાણે જ ખર્ચ કરવું, આવક પ્રમાણે. તમારા ઘરમાં તમે 5 જણા હો કે 10 જણા હો, બધાએ ભેળા થઈને કેટલું કમાઈને ઘરમાં લાવો છો? ભેળા સામૂહિક જીવન જીવતા હો તો એક આંકડો કરો, આ ભાઈ આટલું, આ ભાઈ આટલું, આ ભાઈ આટલું, આ ભાઈ આટલું, એ મહિને કે વર્ષે ઘરમાં જમા કરાવે છે. પછી તમે જોઈ જુઓ માસિક કે છમાસિક કે વાર્ષિક આવક તમારી કેટલી છે, અને પછી તમારા બધા ખર્ચાઓની માસિક કે છમાસિક કે વાર્ષિક જાવક કેટલી છે, આ હિસાબ રાખો. આવક કરતા જાવક વધવા દેશો નહીં. જો વધી ગઈ તો નીચે મોટા દુઃખને પામશો એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે. થોડી ઉપજે ખર્ચ બહુ રે, જે કરે તે દુઃખી થાય સહુ રે. એ દુઃખી જ થાય. ઘણા માણસોને થોડી આવક હોવા છતાં બહુ ઊંચી જીવનશૈલી જીવવાની આદત પડી ગઈ હોય છે. અમને તો કશોય મોળું ના ફાવે, બોલો. એને મોંઘામાં મોંઘો ભાત, એને મોંઘામાં મોંઘી દાળ, એને મોંઘામાં મોંઘા કપડાં, એને મોંઘામાં મોંઘી બધી વસ્તુ એને વાપરવા જોઈએ. હવે એ પ્રમાણે આવક ને આ સંસારમાં ઘણા માણસો આ રીતે બહુ દુઃખી છે. ઘણાની પત્ની સમજે નહીં, મારે તો આટલા રૂપિયાવાળું જ આ વસ્તુ જોઈ. બોલ્યો બિચારો કે પણ આપણે એટલી સગવડતા નથી, હું કાંઈ ન જાણું, તાર શું કામ મન પડીને? મારા બાપને ઘેર તો હું આવું વાપરતી તેવું વાપરતી હતી. હવે એ ક્યાં વાત લઈ જવી, તો તારા બાપને ઘરે જા, બીજું શું કરવું? આ તો નહીં, એનું શું કરવું? ઘણાના છોકરા નહીં સમજતા, આવક મા બાપ પાસે હોય નહીં, અને છોકરા મન ફાવે એમ પૈસા વાપરે પાણીની જેમ, ઓકે, અને પછી દેવા થઈ જાય. અને ઘણા બાપ બિચારા ધૃતરાષ્ટ્ર જેવા મહાન, મારા દીકરા એમ, દીકરા ગમે એવું ઉડાડી નાખે, ગમે ને રખડી આવે, ગમે એવું કરી આવે, કાંઈ ખબર બાપને હોય નહીં, અને છોકરા દેવું કરી નાખે, પાછા બાપ વળી વ્યાજે ઉછીના લઈ અને છોકરાનું દેવું ભરે, અને પછી ઓલો માગે એના બાપ પાસે, અને છોકરા પાછા એ રૂપિયા ઉડાડી દે, અને પછી બાપ બેસારો ચિંતામાં ટેન્શનમાં રહે, હાઈ બીપી રહે, દુઃખી રહે. મેં બહુ લોકોને જોયા, સત્સંગીઓ ભૂલ કરે છે. મારી પાસે કુસંગીઓના તો સમાચાર હોય નહીં, કેમ જે સત્સંગીઓમાં આપણે પડ્યા છીએ એનું બધાનું જાણીએ. છોકરા પ્રત્યેની લાગણી અને આંધળો પ્રેમ ને મોહ હોવાને કારણે બિચારા બહુ મા બાપ દુઃખી છે. છોકરા સહેજય એના કહ્યામાં ન હોય તોય આ બિચારો એને માટે કેટલું કેટલું કરે. મૂળ ભારતીય ને, અને છોકરા મારા બેટા વિદેશી થઈ ગયા હોય, અમેરિકન. હું તમને એક સલાહ દઉં કે તમારી પત્ની કે તમારો પતિ કે તમારા દીકરા કે તમારો હાળો કે મામો જ્યારે ખરેખર વિદેશી થઈ જાય ને, અમેરિકન, ત્યારે એને પ્રત્યે તમે ભારતીય વ્યવહાર કોઈ દી ન રાખશો. અને જો રાખ્યો તો બે હાથ માથે મૂકીને પોકે પોકે રોશો. તેથી તમને આ મારા વાક્યો યાદ આવશે. એ અમેરિકન તો આપણે ઓનલી અમેરિકન એની અરે, સમજાણું? એ બધી વાત વ્યવહારની કરત, આપણે સહેજે લાગણીની નહીં કરવાની, પૂરેપૂરી વ્યવહારની જ કરવાની, વ્યવસ્થિત. આપણો હગ્ગો દીકરો હોય તોય, કે હગ્ગો બાપ હોય, કે પોતાની જ પત્ની હોય, કે પોતાની દીકરી હોય, કે બહેન હોય, જે હોય તે. અમેરિકામાં રહેશે એટલે અમેરિકન હું નહીં કહેતો, ભલે આઈને રહેતા હોય, પણ એનો સ્વભાવ જો અમેરિકન થઈ ગયો, અહમ કેન્દ્રિત, લાગણી વિનાનો, કેવળ વ્યવહારી ને ઔપચારિક, તો એની સાથે આપણે એમ જ જીવાય. પછી લાગણી મરી ન મટાય, આ વિવેક છે. પણ ઘણા બિચારા ભૂલ આમાં ખાય છે મા બાપ, કારણ કે મા બાપ એક એવું પાત્ર છે, એનો પ્રેમ એક એવો છે, બેહદ પ્રેમ હોય છે મા બાપને. એટલે ભારતીય મા બાપો બિચારા, આજના એના છોકરા ખરેખર અમેરિકન થઈ જાય છે તોય આ મા બાપ બિચારા ભારતીય મા બાપ જ રહી અને દુઃખી થઈને છેવટે શ્વાસ છોડી દેશે છેલ્લે. એવા દુઃખી મા બાપોને મારું બે હાથ જોડીને એલાન છે કે તમારી થઈ ગયેલી અમેરિકન પ્રજા પ્રત્યે હવે તમે ભારતીય વ્યવહાર છોડી દો, નહીં તો રોઈને મરી જાઓ તમે. કારણ કે એ ભારતીયતા એણે રાખી નથી, એટલે બહુ દુઃખી છે બધા. હમણાં હમણાં તો બે ચાર પાંચ કિસ્સા મારી પાસે આવ્યા, બોલો. આમ રોવે, મારી પાસે રોવે અને કહે કે ભૂલ મારી જ છે, છોકરો મારું માનતો નથી, મારા કયામ નથી, તોય મેં એને માટે એ બિચારાને દુકાન થાય એટલે આટલા રૂપિયા લાવી દીધા, ને એને ધંધો થાય એટલે મેં મારી આબરૂ પર લાવી દીધા. છોકરાની તો આબરૂ પર કોઈ પૈસા દે નહીં, એટલે બાપ એના નામે પૈસા વ્યાજે લે, કે પોતા પાસે થોડા ઘણા એને રાખ્યા હોય એ દઈ દે. અને બોલ્યો, તમે કયો એમ કરતો હોય ને તમે એને મદદ કરો તો કોઈ વાંધો નથી, એ બિલકુલ સ્વતંત્ર. અને તમે એને બિલકુલ પરતંત્ર મોહવશ અજ્ઞાનવશ કાહે કા ન્યાય, દુઃખી થવાનો આ ઉપાય છે, એમાં ભગવાને શું કરે ને સાધુ શું કરે બોલો. પછી સારી એક વાર આટા માર્યા કરીએ આપણે કે આનું શું કરવું તેમ કરવું, કોક મદદ કરો ને, હે ભગવાન નહીતર હું માંદો રહીને મરી જાય, હાઈ બીપી થઈ જાય, બધું થાય. ભગવાને કહ્યું હોય એમ ધ્યાન રાખો નહીં પછી મરો જ. તોય ભગવાન તમને મને જાળવેશ, નહીતર આપણા તો અમુક એવા વ્યવહાર છે કે આપણે અત્યારે જ મરી જ ગયા હોય. માટે ડાયા માણસોએ સાવધાન રહેવું, આવક કરતા વધારે ખર્ચ કરવો નહીં, અને નફટ છોકરાઓ પ્રત્યે લાગણી રાખીને સોલાઈ મરવું નહીં. એટલું ધ્યાનમાં લ્યો. તમારા ઘરમાં આવક જેવી ઘટવા માંડે એની સાથે તમારી જીવનશૈલી તમારે ઘટાડવી, પછી રોયલ જીવન જીવવું નહીં તમારે, પછી ઓછું કરી નાખવું, પછી છે ને 8-10 રૂપિયાના કિલો ભાત મળતા એની વાપરવા માંડવા, પછી 25 રૂપિયાના કિલો ન લાવવા, બધું ઓછું કરવું. એ રીતે થાય છે ને આ સંસારમાં. એક માણસ મહિને 300 રૂપિયામાં જીવે છે, તો 500 રૂપિયામાં કોઈ જીવે છે, કોઈ 1000 રૂપિયામાં જીવે છે, કોઈને મહિને 25,000 રૂપિયાનો ખર્ચ છે, તો કોઈને મહિને 50,000નો ખર્ચ છે, કોઈ માણસ મહિને 1,00,000 વાપરે છે, તો કોઈ મહિને 5-5 લાખ વાપરે છે, તો કોઈ મહિને 25-25 લાખ રૂપિયા વાપરે છે, કોઈ મહિને 50-50 લાખ વાપરે છે, કોઈ મહિનાના કરોડ કરોડ પોતે એકલો વાપરે છે એના માટે. બોલો, જેવું જીવવું એવું જીવાય. પણ તમારી આવક ન હોય ને તમે એ રીતે કોકના વાદ લઈને જીવવા જાઓ તો બાવા થાવ, ખાવાય મળે નહીં પછી, અને મૂર્ખા જાણીને તમને કોઈ ઉછીના ન દે. ઉછીના પૈસા લેવા જાઓ ને એટલે પૈસા ન દે, સીધી સલાહ દે. અને એ ચોખ્ખી વાત કરે કે હું પૈસા દઈશ ને એના જ તમે સુખી નહીં થાવ, મારી સલાહ લ્યો જ સુખી થાઓ. કારણ કે પૈસા દઈશ તો તમારે 5 દિન ઉડી જવાના, પણ મારી સલાહ લેહો તો એ સલાહ પ્રમાણે તમારો વ્યવહાર જો જીવાશે તો તમારે ખરેખર રૂપિયા થશે અને તમે સુખી થશો. અને ખરેખર સંસારમાં ઘણાને છે ને પૈસા દેવાની જરૂર જ નથી, સાચી સલાહ દો. અને ઘણા બિચારા એને સારી સલાહ દે ને પૈસા દે, હારું લે તમારા છોકરાને પૈસા ન દો, સલાહ દો. સલાહ હોય તમારી પાસે, અને તમારી પાસે સલાહ ન હોય ને તો કોકની પાસે ઉછીની લઈને એને દો, પૈસા ઉછીના લઈને દો માં, કારણ કે એ પાછા દેવામાં તમને ભીંઈ પડશે. સલાહ ઉછીની લઈ આવો, મફત મળશે, કેમ કે આ દુનિયામાં સલાહ બહુ લોકો મફત દે, તમે ન જોતી હોય તો દીજે રાખે, સસ્તામાં સસ્તી સલાહ આપો છોકરાને. છોકરો એમ કે બાપા મારે પૈસાની જરૂર છે, એટલે કેવું તારે સલાહની જરૂર છે, હું લઈ આવી દઉં તને, કિલો બિલો 5 કિલો આપી દઉં તને, આવું છે માટે દુઃખી થશો નહીં. કરતાં આવક કરતા વધારે ખર્ચ કરશો નહીં. હવે જો આ વાત તમારે જીવનમાં પાળવી હોય તો આવક અને જાવક તમારે વ્યવસ્થિત લખવી પડે, તો જ ખબર પડે. ખીચે હિસાબ ન આલે એમાં હેરાન થઈ જાઓ. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે ઉત્પન્ન ને ખર્ચ થાય જે હરે, શુદ્ધ અક્ષરે લખવું તે હરે. આવક જાવક ભાઈ લખજો. ઘણા સત્સંગી બિચારા આ વાત સમજતા નથી, નથી લખતા. લખવું જ જોઈએ. ન લખતા હોય આજથી પ્રતિજ્ઞા લ્યો કે અમે લખીશું એમ.
ધન ધાન્યાદિક જે કમાઈ રે,
ધન ધાન્યાદિક જે કમાઈ રે,
પોતાની વૃત્તિ ઉદ્યમ માઈ રે,
પોતાની વૃત્તિ ઉદ્યમ માઈ રે,
તેમાંથી દસમો ભાગ કાઢવો રે,
તેમાંથી દસમો ભાગ કાઢવો રે,
તે શ્રી કૃષ્ણને અર્પણ કરવો રે,
શ્રી કૃષ્ણને અર્પણ કરવો રે.
હોય દુર્બળ દાસ જો કોઈ રે,
હોય દુર્બળ દાસ જો કોઈ રે,
આપે ભાગતે વિષમો સોય રે,
આપે ભાગતે વિષમો સોય રે,
કે આપે ભાગતે વિષમો સોય રે,
આપે ભાગતે વિષમો સોય રે.
આ આજ્ઞા છે એ મંદિરોમાં પૈસા ભેગા કરવા માટેની યુક્તિ નહીં. એમ જો કહીએ તો મંદિર પણ એક ધંધાદારી કંપની ગણાય. આ બધા મંદિરો બાંધ્યા છે તે કોઈ પૈસા રળવાની ફેક્ટરીઓ નહીં બાંધી, પરંતુ વાલા ભક્તો આ વાત જે છે એ કેવળ આપણા કલ્યાણની છે. એટલા માટે કે ભગવાન છે ને, ભગવાન એ આપણે જે કંઈ કરીએ છીએ ને ધંધા, એમાં પોતે રહી અને આપણને ઘણી બધી હેલ્પ કરતા હોય છે. પરમાત્માએ આપણને કરેલી મદદ, એ મદદનો એક ભાગ સમજીને, એટલે ભગવાનને ધંધાના પાર્ટનર સમજીને, દસમો ભાગ અથવા 20મો ભાગ, એટલે કે 5% અને 10% પરમાત્માને આપવા, શ્રી કૃષ્ણ અર્પણ કરવા. હવે આ બાબતે બહુ બધા પ્રશ્નો છે, થોડા ચર્ચી લો. આ શ્લોકને પ્રથમ તો જાણે ઓલા 6 વાનાની હોહરવો કાઢવો, સમજ્યા? આપણે છે તે રિફાઇનરી ગોઠવી જ દીધી છે. કોઈ પણ વસ્તુ જરાક શંકા જાય એટલે એમાં મૂકી જ દેવાની, એટલે શુદ્ધ થઈને આવે, મૂંઝાવાનું જ નહીં. બસ ત્યાં તમે હોરો કાઢી લો એટલે લગભગ તમારા પ્રશ્ન ઉકલી જાય, બરોબર છે? આચાર વ્યવહાર અને પ્રાયચિત, બરોબર. આ આચાર છે કે ભાઈ આપણે 10મો ભાગ કે 20મો ભાગ શ્રી કૃષ્ણને અર્પણ કરવો, એ એક આચરણ છે, આ વ્યવહાર નહીં, છે આચરણ, આ કોઈ પ્રાયચિત પણ નથી. અને પ્રાયચિતના રૂપમાં કોતોય ચાલશે, કેમ જે આપણે ધંધો કરીએ છીએ એમાં ઘણું હાસુ ખોટું થાય, કંઈ હિંસા થાય, કંઈ પાપ થાય, કોઈના દિલ દુભાય કે આ થાય, એનું પ્રાયચિત કરવા માટે કમાણીમાંથી 10મો 20મો ભાગ વાપરવો તો પ્રાયચિત સમજો, બરોબર. ભગવાનની આજ્ઞા છે તમારે આમ કરવું એમ સમજો તો એક આચરણ થયું સત્સંગીનું, તો આચાર સમજો. ઠીક છે, કદાચ એવો સમજો કે આપણે કમાઈએ છીએ એમાં આપણે કાંઈક તો દાન પુણ્ય કરવું જોઈએ ને, એમ સમજીને કરો તો વ્યવહાર સમજો જે ગણો તે. પરંતુ આ જે ત્રણ વાનામાંનો આને જે સમજો તે ઓલા છ વાનાની હોહરો કાઢો, દેશ કાળ ક્રિયા દ્રવ્ય જાતિ વગેરેમાંથી હોહરો કાઢો પછી પાળો. હવે બીજી વાત કે ઘણા માણસો એમ કહે છે કે જે આવક આવે આવક એમાંથી જ દસમો ભાગ આપવાનો કે પાંચમો ભાગ આપવાનો. માની લે કે કોઈ માણસ છે એ મહિને 1000 રૂપિયા કમાય છે, બરોબર, તો ઓફિસમાંથી પગાર આવે એટલે એણે સીધો એમાંથી બસ 50 રૂપિયા કે 100 રૂપિયા આપી દેવા, કે એને કાંઈ ખર્ચા થયા હોય બાદ કરતા આપવા, કે ભાઈ ખર્ચા હું તો કે ભાઈ ઘરે લાવે ને પછી 1000 રૂપિયા ને એમાંથી ખાઈ પીવે ને એમાંથી પછી જે પૈસા વધે ખર્ચ બાદ કરતા એમાંથી પછી 10મો 20મો ભાગ આપવો, આવો સવાલ થાય. તો ખર્ચ બાદ કરતા 10મો ને 20મો ભાગ પગારમાંથી આપવાનો હોય નહીં. પગાર જેવો આવે, કારણ કે તમે જોબ કરો છો નોકરી કરો છો એટલે તમારે એક મહિનો તમે નોકરી કરો તો નોકરી કરવાનો કોઈ ખર્ચો થતો નથી, ને કદાચ તમે જાઓ આવો તો ડીઝલ પેટ્રોલ કે ત્યાં નાસ્તા પાણી કરો એ તો છે ને તમારા જીવનનો ખર્ચો છે. એટલે પગાર તમારો જે આવે એમાંથી તમારે 10મો કે 20મો ભાગ ચોખ્ખો કાઢવો પડે. એક સવાલ બીજો કે પગાર એટલો બધો ઓછો આવે છે તમારું પૂરું પોતાનું થતું નથી, એમાં ઠાકોરજીને 10મો 20મો ભાગ કેમ આપવો? થાય ને સવાલ? તો ભગવાનનો કોઈ દુરાગ્રહ નહીં. એવી જેને પોતાનું જીવન ચાલે એટલી આવક નથી એને ધર્માદો ક્યારેય ન કરવો એમ હું મારા તરફથી કહું છું. મને જરૂર જણાતી જ નથી, કારણ કે તમને કોક ધર્માદો કરે એવી તમારી સ્થિતિ છે એમાં તમારે ક્યાં ધર્માદો કોકને કરવો? એટલા માટે એણે કંઈ આગ્રહ રાખવો નહીં. ગરીબ માણસોને કંઈ પીડવા શિક્ષાપત્રી લખી નહીં. ધનવાનોએ ધર્માદો દેવામાં સાવધાન થવું. જેને વર્ષે 10 કરોડ રૂપિયાની આવક છે એને 1 કરોડ દઈ દેવા ભગવાનને, પણ એ 10 લાખ નહીં દેતા. એનાથી કરોડ છૂટે કેવી રીતે? છાતીમાંથી ડુંગરની જેમ પીડ્યા હોય એ હલી જ ન કે આઘાત થાય જ નહીં. જે માણસ મહિને 1000 કમાય છે એ તો બજારો ગબલેને 100 રૂપિયા નાખી દેશ ગલ્લામાં કે આપી દેશ, એને કાંઈ નથી કે મારી તકતી લાગે કે મારું નામ આવે કે કાંઈ એને નહીં બનતું. પણ 1000 રૂપિયા જે કમાય છે ને સત્સંગી, એને 1000 રૂપિયામાં લોભ લાગે છે, પછી રૂપિયા છૂટતા નથી. ભગવાનનો ભાગ વાપરવામાં એ કેટલીક કળા અને યુક્તિઓ કરે છે. આપી દીધો કહેવાય ને પાછું નામ આવે, બોલો. અને આ તો છે ને પરમાત્માને પાર્ટનર ભાગ આપવાની રીતે આપવાનો હોય છે, એમાં તકતી ફક્તી બીજું ત્રીજું ન આવે. તમે કોઈ તીર્થમાં ગયા, શિબિરમાં ગયા, ઉત્સવમાં ગયા, ત્યાં તમે 8 દી ખાધું પીધું બધું ભેગું કરીને પછી તમે ધર્માદામ લખાવો એ ન હાલે. તમારે ત્યાં ખાધું પીધું રહ્યા એની પાવતી નોખી ફડાવી અને પછી તમારો ધર્માદો આપવો જોઈએ. એ કંઈ ધર્માદામ આવે છે? ઘણા એવી હોશિયારી કરે એ ખોટી છે. ઘણા માણસ ખેતી કરે છે, ધંધો કરે છે, એમાં જે કંઈ ખર્ચો કર્યો હોય એ બાદ કરીને પછી ચોખ્ખી આવક વધે એમાંથી ધર્માદો આપે છે, એ ખોટું નહીં, એ રાઈટ છે. કારણ કે તમે માની લો કે ખેડ કરી, તેમાં બિયારણ લાવ્યા, ખાતર નાખ્યું, દાડિયા લાવ્યા, મજૂરી લાવ્યા, આ કર્યું, એ બધો ખર્ચો બાદ કરી અને પછી તમારા જે શુદ્ધ નફો વધે એમાંથી તમારે 10મો 20મો ભાગ આપવાનો થાય. પરંતુ એક વાત યાદ રહે, તે પાક ઉત્પન્ન કરવામાં જે ખર્ચો થયો એ બાદ થાય. પછી છોકરાના લગ્નનો ખર્ચો, કે તમારા ખાવા પીવાનો કે કપડાનો, તમારા જીવન જરૂરિયાતનો ખર્ચો બાદનો થાય. સમજાય છે ને મારી વાત? ઓ ખર્ચો બધો બાદ કરો ઉપજ માટે. ચાલો, તમે ધંધો કર્યો તો ધંધામાં તમે કોઈ ફેક્ટરી તમારી હાલે છે તો એ તમારી ફેક્ટરીમાં તમે જે કાંઈ સાધનો બાધનો આ તે બધી વસ્તુ પદાર્થ લાવ્યા, બરાબર છે. હવે તમે મોટું બિલ્ડિંગ કર્યું, હવે એ બધું જો તમે ગણો તો ધર્માદો કાંઈ નીકળે નહીં, હાવ સપા સાફ થઈ જાય. પરંતુ તમારું એક ફેક્ટરી રૂટિંગમાં ચાલે છે, એમાં જે ચલાવવામાં જે કાંઈ ખર્ચો થઈ રહ્યો છે એનો તમને એમાંથી બાદ કરી પછી નફામાંથી તમારે આપવાનો રહે. મારી વાત સમજાય છે? પણ માની લો કે તમે ઓફિસ કરી ફર્નિચરવાળી, મોટું જબર ફેક્ટરીનું બિલ્ડિંગ બાંધ્યું, હવે તમે જે પ્રોડક્શન કરો છો એ બધું જો બાદ કરો તો નફો એ બધો વપરાઈ ગયો હોય તો ધર્માદો શું કાઢો તમે? સામું જ દેવું હોય થોડુંક, કદી ધર્માદો ન નીકળે. ખ્યાલ આવી ગયો? બીજી બાબત, ઘણા માણસો ધર્માદો આપવા મોડું બહુ કરે છે, અમથે અમથા. આ વર્ષનો બીજે વરે ત્રીજે વર્ષે પછી બે ત્રણ વર્ષનો ભેગો થઈ જાય ને, કાં તો પછી વપરાઈ જાય ને, પછી આપ્યા વગેરેના રહે ને, આવું બધું ગાફલાઈમાં બહુ લોકો ભગવાનનું વચન લોપે છે અને પછી સુખી થતા નથી. અને એક વાત સાવ સાચી છે કે આ જે ભગવાનનો જે ભાગ છે જે માણસ નથી કાઢતા એને સુખ રહેવાનું નથી વ્યવહારિક. કારણ કે આ બે ત્રણ પ્રકારે સુખદાયક આજ્ઞા છે તે ભગવાનના ભક્તએ પાળવી જોઈ, ભગવાનના ભક્તએ આ આજ્ઞા પાળવી જોઈ. લોભમાં લોભમાં તમે ધર્માદો નહીં આપો તો ભગવાન એવો સ્પષ્ટ સમજશે કે એણે મારી ભાગીદારી કાઢી નાખી છે, માટે એની રીતે સ્વતંત્ર, હું મારી રીતે સ્વતંત્ર. અને ભગવાન તમારા ધંધામાંથી નીકળી જશે તો તમારો ધંધો હાલવાનો નથી, તમે આજ નહીં તો કાલ ખાડે જવાના છો એ નક્કી. માટે કોઈ ધર્માદો ખાશો નહીં. બીજી એક વાત કહું કે આ ધર્માદો છે ને એ કૃષ્ણાર્પણ, કૃષ્ણને અર્પણ કરવું એમ કીધું છે. માટે સગાવાલામાં કે બીજા કોઈ કામમાં આ દ્રવ્ય તમે વાપરી શકો નહીં. એ તમારે વાપરવું હોય તો તમે ભગવાનનો ભાગ કાઢ્યા પછી જે વધે એમાંથી તમારા હગાવાલાને કે બીજા ત્રીજાને તમારે સામાજિક કાર્યો જે કરવા હોય એમાં તમે દાન દઈ શકો છો. પણ દેવો કૃષ્ણને એમ લખ્યું છે એટલે ભગવાનને જ આ દેવાય. હવે એ સવાલ ઊભો થયો કે ભગવાનને દેવો તો આ ધર્માદાનો વહીવટ ભગવાન કરશે, પૈસા ભેગા થાય એનો? પછી એક આ મુશ્કેલી આવી. ત્યારે તો એવું થયું ભગવાનને દેવો એટલે મંદિરોમાં દેવાનો થયો. હવે મંદિરોના જે વહીવટ કરનારાઓ છે તે આ રૂપિયાને ક્યાં અને કેવી રીતે વાપરે છે એ પણ ઓલો જે શ્લોક છે ને 100 વાનાનો, ત્યાં આને હોંહારો કાઢવો પડશે. મૂંઢપણે કોઈ કામ કરવાનું ભગવાન સ્વામીને એને કહ્યું નહીં. કારણ કે શ્રીહરિ છે ને એ જડ નહોતા એટલે એની આજ્ઞાઓ જડ હોય નહીં એમ હું માનું છું. અને ભગવાને પોતે કીધું છે કે આચાર વ્યવહાર અને પ્રાચીન એ બધું છે ને દેશ કાળ બધું જાતિ બધું જોઈને કરવું, માટે વિચારીને કામ કરવું, નહીતર બહુ મુશ્કેલી થાય, આપણે ખુદ દુઃખી થઈએ અને આખા સમાજને દુઃખી કરીએ, એનું નિમિત્ત બનીએ. ધર્માદા અંગે લગભગ વાત પૂરી થઈ ગઈ. કઈ બાકી હોય પછી મને કહેજો, હું કહી દઈશ. તો વાલા ભક્તો, અહીંયા આટલી કથાને રાખીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.